તારીખ 28/10/1997 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 259 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સ્થળ પ્રવચન નંબર 201
154 259માં પ્રશ્ન ચાલે છે. રુચિનો વિષય લીધો છે પ્રશ્નમાં, પરની રુચિ અમને છૂટતી નથી, આત્મરુચિ થતી નથી, આત્મરુચિ કેમ થાય? મુમુક્ષુની ભૂમિકામાં જે કેટલાક મહત્વના પરિણામો છે એમાં રુચિનું પણ બહુ સારું મહત્વ છે. સરળતા અને રુચિ બંનેનું મહત્વ ઘણું છે. ઉત્તર એમ આપ્યો છે કે જીવને એકત્વ ઘણું ગાઢ છે, રાગમાં અને પરમાં, શરીર આદિ પર અને રાગમાં તન્મયપણું, એકત્વપણું, અભેદપણું એટલું બધું ગાઢ છે કે એ છોડવાના પુરુષાર્થમાં જીવને જાણે પરસેવો ઉતરી જાય છે. એ ગાઢ થવાનું કારણ એ પણ છે કે અનંતકાળનો ઉલટો અભ્યાસ, ઉલટી પ્રેક્ટિસ છે. પ્રતિક્ષણ મિથ્યાત્વ અવસ્થામાં ઉલટી પ્રેક્ટિસ ચાલે છે, ઉપયોગથી પણ અને પરિણતિથી પણ ચાલુ છે. એટલે એને તોડતા, એમાં ફેરફાર કરતા ઘણું કઠણ લાગે છે. વિચારો બદલવા, અભિપ્રાયો બદલવા, માન્યતા બદલવી એ પણ કઠણ પડે. જેને જૂનું માની રાખ્યું છે, પકડી રાખ્યું છે, એની વિરુદ્ધ જવું, એક વાર તો અંદરમાં ઘર્ષણ ઊભું થાય. થોડું ચાલી ગયું છે, 5 મિનિટ. પોતે છે તો જુદો, પણ મોટા રાંઢવા જેવું એક પણ ઉકરી મૂક્યું છે. રાંઢવું એટલે દોરડું, જાડું દોરડું, એને રાંઢવું કે છે ગુજરાતીમાં, મોટી દોરી. કેવું કરી નાખ્યું છે એક પણ રાગ અને પરની સાથે રાંઢવા જેવું મજબૂત, જેમ રાંઢવું છે એ મજબૂત છે. શું મોટી મોટી હોડી વહાણ સ્ટીમરને લાંગરે છે ને, રાંડવાથી રાંડવાથી બાંધે છે. લંગર સાથે રાંડવું હોય છે, જાડું અલંગમાં જોઈએ ને, કેટલા મોટા જાડા જાડા રાંડવા હોય છે. એવું એક પણ કરી મૂક્યું છે જીવે, ઉલટી પ્રેક્ટિસ કરી કરીને એવું એક પણ કરી મૂક્યું છે. આ ભાન કરાવે છે નાની, બધું તારી હાલત શું છે, તારી દશા શું થઈ છે, શું પોતે અનંતકાળ પરની સાથે એકત્વપણાના અભ્યાસમાં રહ્યો છે, પરના અને રાગના એકત્વપણાની પ્રેક્ટિસમાં અનંતકાળ રહ્યો છે, એટલી બધી ઊંધી પ્રેક્ટિસ દ્રઢ કરેલી છે, એટલે એને છોડતા તકલીફ પડે છે. એ તો સારું છે કે સ્વભાવમાં બળ ઘણું છે, આત્મ સ્વભાવમાં શક્તિ ઘણી છે, એટલે એને તોડી શકાય છે. નહીંતર અનંતકાળનો અભ્યાસ લો એ થોડું સહેલું નથી. એ તો મટવાનું નથી, પણ વાસ્તવિક વસ્તુનું સ્વરૂપ સમજમાં આવ્યા પછી પુરુષાર્થના તબક્કામાં પરસેવો ઉતરે છે. સમજવા સુધી ઘણા જીવો આવી જાય છે. આપણા આત્મા એ પણ અનંત વાર 11 અને 9 પૂર્વ સુધીનો સ્વાધ્યાય કરી ચુક્યા છે. સમજવા સુધી આવી જવાય છે. પુરુષાર્થ છે પ્રયોગ અને પુરુષાર્થ, ત્યાંથી પરિણામ છે એ એક નવી શાખા પકડે છે, નવી દિશા પકડે છે. શું ત્યાં સુધી બધું પૂર્વાનું પૂર્વ છે, વિચાર ચિંતન સુધી બધું, શ્રવણ વાંચન એ બધું પૂર્વાનું પૂર્વ છે, કોઈ અપૂર્વ નથી. પોતે અનંતકાળ પરની સાથે એકત્વપણાના અભ્યાસમાં રહ્યો છે. હવે તે અનંતકાળની સામે ભેદજ્ઞાનનો અભ્યાસ કરતા ઘૂંટવામાં અનંતકાળ લાગતો નથી, ઘોલનમાં અને ઘૂંટણમાં કોઈ અનંતકાળ લાગતો નથી. એ એમ બતાવે છે કે વિભાવ કરતા સ્વભાવની શક્તિ ઘણી જબરજસ્ત છે. અનંતકાળનું અંધારું પ્રકાશ કરે ને એક સેકન્ડમાં જાય, એમ અનંતકાળનો વિભાવ ટાળતા અનંતકાળ ન લાગે, બહુ મર્યાદિત કાળ લાગે. એટલી આ માર્ગમાં સગવડતા છે, સુવિધા છે, અને એ માર્ગની સુંદરતા છે. એ અનંતકાળની સામે ભેદજ્ઞાનનો અભ્યાસ, એમાં અનંતકાળ નથી લાગતો. અભ્યાસ એટલે પ્રયોગાભ્યાસની વાત છે, વારંવાર પ્રયોગ કરે, પ્રેક્ટિસ ચાલે એની વાત છે. જીવ એકત્વપણે અનુભવ કરે છે એટલે એની ભેદ કરવાની શક્તિ હણાય છે. કાલે આપણે ચાલ્યું થોડું, પણ સંઘની પંચેન્દ્રિય જીવની યોગ્યતા ચાલી ગઈ નથી. એ એક પ્રેરણાસ્પદ વિષય છે કે યોગ્યતા નથી ચાલી ગઈ. એટલે બે જગ્યાએ એને કામ કરવું પડે. જ્યાં એ એકત્વ પણ વેદન કરે છે ત્યાં રસમંદ થવો જોઈએ, ત્યાં રસ મંદ થવો જોઈએ. અને એ રસમંદ યથાર્થપણે થવો જોઈએ. યથાર્થપણે એટલે શું? કે પ્રયોગ કરીને રસમંદ કરે, પ્રયોગપૂર્વક રસમંદ કરે. તો એકલું જ્ઞાન, ભિન્ન જ્ઞાન, સામાન્ય જ્ઞાન, વેદનરૂપ જ્ઞાન, એનું વેદન કરવાનો અવસર આવે પ્રેક્ટિસ ચાલે તો. પૂર્વક્રમની તૈયારી બરાબર થઈ જવી જોઈએ, પછી પ્રયોગ બરાબર ચાલવો જોઈએ. તો ભેદજ્ઞાનની શક્તિ ઉઘડવા માંડે. કેમ? કે યોગ્યતા છે. જે શક્તિ કુંઠિત થઈ ગઈ છે, ગઈ ગઈ છે, એ ખુલે છે, પાછી થઈ શકે છે. જેમ કે એક માણસ બહુ ઓછું ખાય છે, ખાવું જોઈએ એના કરતા પણ બહુ ઓછું ખાય. જે શરીરને પોષણ મળે એટલું ખાવું જોઈએ એના કરતા પણ ઓછું ખાય. તો એની હોજરીને આંતર સંકુચિત થઈ જાય, સંકોચાઈ જાય. પણ એ કોઈ રોગ નથી, એને થોડું 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 વધારે ખવડાવવાનું શરૂ કરવું. એક સાથે નાખો તો તબિયત બગડી જાય. થોડું 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 વધારે ખવડાવતા જાય. એને શું કહે છે, ટોન અપ કરો, હોજરીને ટોન અપ કરો. આ વૈદકીય એક પ્રોસેસ છે. એમ અહીંયા પણ એવું છે કે જે ભેદ વિજ્ઞાન કરવાની શક્તિ સંકુચિત થઈ ગઈ, કુંઠિત થઈ ગઈ છે, એને ભેદ જ્ઞાનની પ્રેક્ટિસથી એને ખોલવાને ખીલવવાનો પ્રયત્ન કરવાનો છે. ધીમો ધીમો અભ્યાસ કરે તો થોડો કાળ જાય છે, એની અંદર કોઈ સ્પીડમાં કામ કરનારા હોય છે, કોઈ ધીરા ચાલનારા હોય છે, એવા બે પ્રકાર બને છે. તો કે જેનો ધીમો 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 અભ્યાસ છે, આસ્તે આસ્તે કરે છે, એને થોડો કાળ જાય છે, એટલે લાંબો અને સમય લાંબો લાગે છે સફળ થવામાં. અને ઉગ્ર કરે તો 6 મહિના લાગે છે. 6 મહિના અહીંયા લીધા એમણે, ઉગ્ર કરે તો 6 મહિના લાગે છે. 6 મહિનાથી વધારે લાંબો સમય નથી આમાં. ભાવ ભાષણ પછી આમ તો છે, કારણ કે વિજ્ઞાનનો જે પ્રયોગ છે યથાર્થ તો ભાવ ભાષણ પછી લાગે છે. એ પહેલા તો ઘણાને સમય લાગી જાય છે. મુમુક્ષુતામાં તો સમય નીકળી જાય છે ઘણાને. કેમ કે શક્તિ ઓછી છે. પૂર્વે ઘણા પ્રકારના કર્મ બાંધ્યા છે, એના ચિત્ર વિચિત્ર ઉદયો આવે છે. પોતે પણ ઘણા લાકડા નાખ્યા છે, એ બધું કોરે કરવું પડે છે, એક બાજુ કરવું પડે છે, વખત લાગે છે. મુમુક્ષુતામાં સમય નીકળી જાય છે, પણ બધાને સમય નીકળી જાય છે એવું નથી. બહુભાગ મુમુક્ષુને સમય લાગે છે, બાકી કોઈ એવા હોય છે. ખાસ કરીને સંસ્કારી જીવો હોય છે, એને બહુ સમય નથી લાગતો. બાકી નવી શરૂઆત કરવા વાળાને જરા સમય વધારે લાગી જાય છે. અવલોકનનો તબક્કો પૂરો કરીને ત્યારે ભાવ ભાષણ આવે. ભાવ ભાષણ પછી સહજતા સારી આવે અને ઉગ્રતા પણ સારી આવે. પછી અનુભવ થાય ત્યારે સહજ ભેદ જ્ઞાનની ધારા ચાલતી રહે. ખરું ભેદ જ્ઞાન તો એ છે જે જ્ઞાન દશામાં હોય છે. એ પહેલા જે જ્ઞાન દશા પહેલાની જે ભેદ જ્ઞાનની પ્રેક્ટિસ છે એ પ્રયાસરૂપ છે, એટલે એને ભેદ જ્ઞાનનું નામ આપીએ છીએ. બાકી ખરેખર ભેદ જ્ઞાન નથી, ભેદ જ્ઞાનના પ્રયત્ન રૂપે છે. બાકી મોમક્ષુની ભૂમિકામાં તો ટાઈમ નો કોઈ નિયમ નથી. અંદર રૂચિ ભલે આત્માની હોય પણ એકત્વ બુદ્ધિ તોડતા તોડતા જીવને મુશ્કેલી પડે છે અને બહાર ચાલ્યો જાય છે. બહારનું ખેંચાણ, ઉદય બાજુનું ખેંચાણ, બહારનું ખેંચાણ એટલે ઉદય બાજુનું ખેંચાણ એટલું સહજ થઈ ગયું છે એ તોડતા મુશ્કેલી પડે છે. ભેદ જ્ઞાનના છેલ્લા આખરી તબક્કામાં કોઈ મોક્ષ પ્રવેશ કરે છે એકત્વ બુદ્ધિ તોડવામાં, ત્યારે તો ઘણું સૂક્ષ્મ પરિણમન થઈ જાય છે અને સૂક્ષ્મ મંદ વિકલ્પ હોય છે, સૂક્ષ્મ અને મંદ વિકલ્પ હોય છે, એની બોર્ડર લાઈન જુદી અને પોતાના જ્ઞાન વિદનની બોર્ડર લાઈન જુદી, બેને જુદું જુદું પાડવામાં અંદર લાગેલો રહીએ છે, સતતપણે અંદર લાગેલો રહીએ છે, અંદર લાગેલો રહીએ છે એટલે સતતપણે અંદર લાગેલો રહીએ છે. પછી એમાં સારી રીતે પરિપક્વ સ્થિતિમાં આવે, લક્ષાત્મા ઉપર છે જ્યારથી ભાવભાષણ થયું છે ત્યારથી લક્ષાત્મા ઉપર છે. સ્વરૂપ લક્ષે ભેદ જ્ઞાન કરે છે તો પણ એકત્વ તોડવામાં પુરુષાર્થ સારો એવો ચાલતો હોય છે. સ્વરૂપ લક્ષમાં છે અને અંદરમાં એકત્વ તોડવામાં પ્રયત્નશીલ છે, પર્યાય ઉપર લક્ષ નથી, પ્રયત્નશીલ હોવા છતાં એ પ્રયત્નની પર્યાય ઉપર લક્ષ નથી, એવી એક સ્થિતિ છે. એટલે ઓચિંતો અનુભવમાં આવી જાય છે, કેમ કે અનુભવ પહેલા અનુભવનો વિકલ્પ નથી અને અનુભવના વિકલ્પ સુધી અનુભવ નથી, કેમ કે અનુભવની ચિંતા એ અનુભવ આવવા ન દે. એટલે જે સ્વરૂપ ઉપર લક્ષ છે, ત્રિકાળી ઉપર જે લક્ષ છે, એના ઉપરનો હુંપણાથી આવતું જે અવલંબન, એમાં જે ઉગ્રતા આવે છે સહજ પ્રત્યક્ષતાને કારણે, કેમ કે સહજ પ્રત્યક્ષ છે, એમાં એ દશા ઉત્પન્ન થઈ જાય છે, એવી રીતે અનુભવ આવે છે. એ પહેલાં અનુભવનો વિકલ્પ નથી તેમ એ મુમુક્ષુ ક્યારે અનુભવ આવશે એની રાહ જોઈને ઊભો નથી, ઊભો રહેતો નથી, સતત કામ જ કરી જાય છે. એટલે એક એવી શૈલીથી એમ પણ કહેવાય છે શું કે સ્વરૂપ લક્ષમાં આવ્યું ને, હવે અનુભવને સમ્યક દર્શન એની મેળે સામેથી ચાલીને આવશે, આપણે એની ચિંતા કરવાની જરૂર નથી, આપણને આપણો પરમાત્માનો ભાષ્યો, આપણને આપણો પરમાત્મા ભાષ્યો હવે ત્યાં વળગી રહ્યો, હવે તેને એના આકર્ષણમાં આવી જાઓ, અને આવી જાય છે ભાષે એટલે એના આકર્ષણમાં આવી જાય છે, અને એના આકર્ષણમાં જ રહીએ છે, એની મુખ્યતામાં એની મહિમામાં એની રૂચિમાં ડૂબેલોનો ડૂબેલો રહીએ છે. એટલે મહિમા રૂચિ અને પુરુષાર્થ જે ચાલે છે એના ઉપર લક્ષ નથી જાતો અને અનુભવ ક્યારે આવશે એની ચિંતા નથી થતી. હા, એ બહુ શરૂઆતની વાત લીધી, રૂચિ બદલાય છે એની વાત લીધી, કેમ કે જે સુખ બુદ્ધિ છે, સુખાભાસ છે અને એના જે પ્રસંગો ઉદયમાં આવે છે એ પરરૂચિને ગાઢ ઘણી કરી છે, હવે આખું બદલી નાખવાનું છે, આખી રૂચિ તૂટી જાય, તોડે પરરૂચિ, તોડે તો સ્વરૂચિ ઉત્પન્ન થાય, પરરૂચિને સ્વરૂચિ હારે રહીએ નહીં, રાગને વિતરાગતા હારે રહીએ પણ સ્વરૂચિને પરરૂચિ હારે ન રહીએ, વિપરીત અભિપ્રાય ને અવિપરીત અભિપ્રાય સાથે ન રહીએ, પરની સાવધાની ને સ્વની સાવધાની સાથે ન રહીએ. એવા જે પરિણામો છે એ વિરુદ્ધ પરિણામો કદી સાથે નથી રહી શકતા. કોઈ પણ જીવને બે માંથી એક જ હોય, બે હારે ન હોય, રાગ વિતરાગતા સાથે રહીએ છીએ. એ રાગ વિતરાગતાને હાનિ કરતો નથી મોક્ષ માર્ગમાં. મોક્ષ માર્ગમાં રાગ વિતરાગતા સાથે રહીએ છે અને એ રાગ મોક્ષ માર્ગને હાનિ નથી પમાડતો, પણ વિતરાગતા રાગને હાનિ પમાડતી થકી આગળ વધી વધીને પૂર્ણ થાય છે. એવી પરિણામની ચાલ મોક્ષ માર્ગીને હોય છે. અંદર રૂચિ ભલે આત્માની હોય, આત્માની રૂચિ થઈ હોય, પણ એકત્વ બુદ્ધિ તોડતા તેને મુશ્કેલી પડે છે. રૂચિ પલટાયા પછી પણ એકત્વ બુદ્ધિ તોડ જલ્દી તૂટતી નથી. એ વસ્તુ બહુ ગાઢ થઈ ગઈ છે અને સૂક્ષ્મ બહુ છે. કેટલી સૂક્ષ્મ છે, આપણે એક દ્રષ્ટાંત લીધું હતું. એક સામાન્ય કામ કરે છે, આ રૂમાલ પકડ્યો, જરૂર પડી ને રૂમાલ પકડ્યો, તો એમાં કર્તાપણું ને એકત્વપણું બે એક સાથે થઈ કેવું સૂક્ષ્મ રીતે થાય છે, ધ્યાન જવું મુશ્કેલ છે. બહુ ઊંડો સૂક્ષ્મ અંતર અભ્યાસ હોય એને એ બધું પકડાય છે. ઉપયોગ એટલો અભ્યાસે કરીને સૂક્ષ્મ થયો હોય, અવલોકન કરતાં 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 વિજ્ઞાનમાં પહોંચ્યો હોય ત્યારે ત્યારે પકડાય છે, નહીતર તો પકડાતું જ નથી. એમને એમ ચાલ્યો જાય છે. એવી પરિસ્થિતિ સ્થૂળ ઉપયોગની થઈ ગઈ હોય છે, એટલે એ તોડતા મુશ્કેલી પડે છે અને ઉદયમાં બારમાં ચાલ્યો જાય છે. ઓળખાણની વાત લીધી, જુઓ રૂચિ થઈ તને, રૂચિ થઈ એટલે અહીંયા શું લેવું છે, રૂચે છે અધ્યાત્મ તત્વ, રૂચે છે એક ગુણ સદગુણ રૂચે છે, અવગુણ રૂચતા નથી, સંસાર રૂચતો નથી. જરૂરત થઈ ગઈ છે છૂટવું 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 છૂટવાની જરૂરત થઈ ગઈ છે, હા, તો પણ એવી રૂચિ થયા પછી પણ રાગ અને જ્ઞાનનું જે એકત્વ અંદરમાં થઈ રહ્યું છે ક્ષણે ક્ષણે પ્રતિ સમય, એ તોડવામાં પુરુષાર્થ સારો એવો જોઈએ છે અને એના માટે અંદર ઉતરવું પડે છે. અને દરેક ઉદયના પ્રયોગમાં એ પ્રેક્ટિસ ચાલુ રાખે, સતત ચાલુ રાખે. પ્રેક્ટિસ રાખે ત્યારે એમાં કાર્ય કરવામાં સક્ષમતા આવે. જે સ્થૂળતા થઈ ગઈ છે એ સ્થૂળતા પલટીને સૂક્ષ્મતા આવતી જાય અને છેલ્લે સૂક્ષ્મમાં સૂક્ષ્મ રાગને જુદો પાડવાનો પ્રયત્ન ચાલે કે આ રાગની મર્યાદામાં હું, મારું જ્ઞાન નથી એટલે હું નથી, અને મારી મર્યાદામાં આ રાગ નથી. બેની વ્યાપકતા ભિન્ન ભિન્ન છે, એક પર્યાયમાં હોવા છતાં પણ બંનેની વ્યાપકતા ભિન્ન ભિન્ન છે. ઉપદેશની અંદર તો જોર દેવા માટે અધ્યાત્મના ઉપદેશમાં જોર દેવા માટે તો એમ કે રાગનું ક્ષેત્ર ભિન્ન અને જ્ઞાનનું ક્ષેત્ર ભિન્ન છે. સમર અધિકારમાં લીધો ને 181-82 ગાથા. ક્ષેત્ર જ ભિન્નતા છે એમ કહી દે કે જે ક્ષેત્રની અંદર રાગની ઉત્પત્તિ થાય છે એ ક્ષેત્રની અંદર મારા જ્ઞાનની ઉત્પત્તિ થતી નથી. મારું જ્ઞાન જે સ્વયં ઉત્પન્ન થઈ રહ્યું છે, આપોઆપ ઉત્પન્ન થઈ રહ્યું છે, કરવું નથી પડતું. મારું જ્ઞાન તો સ્વયં ઉત્પન્ન થઈ રહ્યું છે, એ જ્ઞાનના ક્ષેત્રમાં રાગની ઉત્પત્તિ થતી નથી. એનું ક્ષેત્ર જ જુદું જુદું છે. રાગની દિશા બહિર્મુખ છે, હવે મારા જ્ઞાનની દિશા બહિર્મુખ નથી દેખાતી, કેમ કે જ્ઞાન સામાન્ય છે, એની દિશા બહિર્મુખ નથી. મુશ્કેલી પડે છે એટલે શું કે એ પ્રકારના અભ્યાસમાં જીવ આવતા એને વખત નીકળી જાય છે અને સારો એવો પુરુષાર્થ માગે છે. અશક્ય બિલકુલ નથી, અશક્ય બિલકુલ નથી. અને પછી ભાવભાષણ પછી ઘોલનમાં આવ્યો અને ધૂનમાં ચડી જાય પછી આ કઠણ બઠણ કઈ લાગતું નથી, પછી સહેજ છે. શું એ પહેલા વિચારતા એમ લાગે કે આ જરા કઠણ પડશે, કઠણ પડશે, હા અઘરું લાગે, અઘરું પડશે, અંદર કેવી રીતે કામ ચાલશે. પણ ભાવભાષણ સુધી આવી ગયો અને પછી જે મહિમા ઉપડ્યો, અનન્ય રુચિ પ્રગટિ, રુચિનો બીજો તબક્કો છે અને ફાટમ ફાટ મહિમા આવવા માંડ્યો. કેમ કે વસ્તુ એવી છે, અનંત મહિમાવંત છે. કેટલી? જેટલી અનંત મહિમાવંત છે એટલી જ વસ્તુ જ્ઞાનમાં ભાસી છે, ઓછી નથી ભાસી. એટલે પોતાનો જ મહિમા આવ્યો, ફાટ ફાટ મહિમા પોતાનો આવ્યો, પછી સહજ છે. પછી તેની ધૂન ઉપડવાની, 5-15 દિવસ પણ એની ધૂન ઉપડી જવાની. ધૂનમાં આવ્યો પછી ખલાસ, એને કઈ ખબર જ નહીં રહે કે હું કામ બીજું ચાલે છે. ઉદયનો એટલો ઉદયનો ઉપર છલ્લો ઉપયોગ થાય, એવું નથી કે રાત્રે એની નિંદ્રા નથી આવતી. ભલે આછી થઈ જાય જુદી વાત છે, પણ નિંદ્રા આવતી જ નથી. એવું નથી કે ઉઠીને જે નિત્ય કર્મ છે, ભાઈ દાંતણ કરવું કે બ્રશ કરવું કે નાવું ધોવું કે જે કાંઈ છે, શું એ બધું ચાલતું હોય છે, પણ ઉપર છેલ્લા ઉપયોગથી સાવ જાણે કે ત્યાં ધ્યાન જ નથી. જાણે કે ધ્યાન બે ધ્યાન પણ ચાલ્યું જાય છે, એવી રીતે ધૂનમાં ચડી જાય, પછી અનુભવ આવી જાય છે. પોતાના અને પરના લક્ષણને ઓળખીને શું છે ભાવભાષણમાં, ભાવભાષણની અંદર તો પોતાના અને પરના લક્ષણને ઓળખીને, પોતાના લક્ષણ છે જ્ઞાન, એકનું જ્ઞાન, માત્ર જ્ઞાન, સામાન્ય વેદનરૂપ જ્ઞાન જે છે એને ઓળખીને, અને પરનું લક્ષણમાં રાગનું લક્ષણ જ ઓળખવાનું છે. બાકી ભૂતગળો તો બધા સ્થૂળ છે. રાગ એવો છે કે જે જીવની પર્યાયમાં થાય છે, ચારિત્ર ગુણનો વિભાવ છે અને એની સૂક્ષ્મતા પણ ઘણી છે. સ્થૂળ રાગ તો પકડાય, પણ જે સૂક્ષ્મ રાગ ચાલે, પરિણતિ ચાલે, એ પકડવામાં ઉપયોગ ઘણો સૂક્ષ્મ થાય ત્યારે પકડાય. બેનશ્રીએ એક વાત બહુ સરસ લીધી છે એમના વચનામૃતમાં કે ઉપયોગ સૂક્ષ્મ ક્યારે થાય, જે સ્થૂળ ઉપયોગ છે અને પોતાના સૂક્ષ્મ દોષોના પરિણામને જાણી શકતો નથી, કાઢવાનો તો સવાલ પછી રહ્યો, એવી તો ખબર જ નથી એવો સૂક્ષ્મ ઉપયોગ ક્યારે થાય. જેમ રુચિ તીવ્ર થાય તેમ ઉપયોગ સૂક્ષ્મ થાય. હા, પેન્સિલને અણી કાઢવાનો જેમ સંતો છે, એ સંચામાં પેન્સિલ ફેરવે એટલે એનું પોઈન્ટ શાર્પ થતું જાય, એમ રુચિ છે એ જેમ તીવ્ર થાય એમ જ્ઞાન સૂક્ષ્મ થતું જાય, જ્ઞાનનો ઉપયોગ છે સૂક્ષ્મ થતો જાય. એ સંતો છે, જ્ઞાનને શાર્પ કરવાનો સંતો છે. રુચિનું બહુ મહત્વ છે. શરૂ શરૂમાં મુમુક્ષુ અને એવી રીતે કોઈનો કઈ વિચાર કરો તો ભાઈ આજ આ મુમુક્ષુ કેમ લાગ્યા તમને, તો એની રુચિ થી એનું માપ કાઢવાનું, એની રુચિ કેમ થઈ જવાનું, હજી રુચિ વાળો છે કે એની રુચિ નથી, રુચિથી એની તપાસ કર કે ચર્ચા કરવાની. એવી રીતે આંખ મૂકતા, યોગ્યતાનો આંખ રુચિથી મૂકતા હતા, નહીં ઉઘાડ કેટલો છે એની, એની રુચિ કેટલી છે. સોગાનીજીની જરાક તીવ્ર રુચિમાં તીવ્રતા અને સ્પીડ બહુ હતી પુરુષાર્થને, એટલે કોઈની વાત ચાલી હોય ભાઈ આજ અંદર અંદર કે ભાઈ આ બહુ રુચિવાળો જીવ લાગે છે, તો કે મેં એને રુચિ બુચિ શું કહેવી કે રુચિ તો ઝપટ કરે કે પતંગીઓ દીવાલ ઉપર ઝપટ કરે એમ કે એનું નામ રુચિ હોય કે એવું રુચિનું એવું લેતા હતા એને જુદું રહેવું ગમે કેમ. રુચિ છે એ શ્રદ્ધા ગુણને અનુસરતો પર્યાય છે, અને જેમ સમ્યક દર્શન રૂપ સમ્યક શ્રદ્ધા એવી અભેદતા સાધે છે, સ્વરૂપ સાથે એવી અભેદતા સાધે છે કે કેવળ જ્ઞાનની હામો જોવે નહીં. સમ્યક દર્શનનું પોતે પોતાની સામે તો જોવે નહીં, પછી અધ્યાત્મ પર્યાય વધતી જાય એની સામે જોવે નહીં, ચોથું ગુણ સ્થાન પાંચમું છઠ્ઠું સાતમું કેવળ જ્ઞાન આવે તો પણ એ શ્રદ્ધા એની સામે ન જોવે, એટલી બધી અભેદતા સાધે છે. એની પૂર્વ ભૂમિકા તીવ્ર રુચિ છે. એ શ્રદ્ધાની પૂર્વ ભૂમિકા શું છે? તીવ્ર રુચિ છે. એટલે રુચિની અંદર એવો એક ભાવ છે કે જે પોતાના સ્વરૂપથી જુદો રહેવા માગતો નથી અને જુદું રહેવું એને પોસાતું નથી. એવી જે અનન્ય રુચિ એ આત્માની ખરી રુચિ કહેવાય. પછી એમાં જેટલી મંદતા પૂર્વ ભૂમિકામાં રુચિ થઈ છે, રુચિ થઈ છે એમ આપણે કહીએ કે આ રુચિવાળો જીવ છે, આને રુચે એટલે શું છે કે એને રુચે છે આત્મા, એને સંસાર નથી રૂચતો પણ આત્મા રુચે છે. અભિપ્રાય જ્ઞાન ની પર્યાય છે, રુચિ શ્રદ્ધા ની પર્યાય માં જાય છે એમ છે. ના, એટલે જ્ઞાન છે એ જેમ જેમ એમાં શું છે, અભિપ્રાયમાં તો અનેક પ્રકારો છે, રુચિમાં તો તારતમ્યતાની તીવ્રતા મંદતા છે, ત્યારે અભિપ્રાયની અંદર તો અનેક પ્રકારના વિપરીત અભિપ્રાયો છે, એ ભૂમિકા અનુસાર અવિપરીતતાને પામે છે એમ છે. એટલે એ આખો પ્રકરણ જુદું છે, આ પ્રકરણ જુદું છે. બેને અવિનાભાવીપણું ક્યાં છે કે જેટલી રુચિ તીવ્ર એટલો ઉપયોગ સૂક્ષ્મ જ્ઞાનમાં, જેટલી રુચિ મંદ એટલો ઉપયોગ સ્થૂળ. આપણે કોઈને એવી રીતે વિચાર કરીએ છીએ, આ જીવને આત્મસ્થૂળ દોષ કેમ નથી પકડાતો, એમ કોઈ વખત વિકલ્પ આવે કોઈ જીવ માટે, તો ત્યાં એ જીવને રુચિ નથી, રુચિની ખામી છે એમ સમજવા યોગ્ય છે. એનું માપ એવી રીતે નીકળે. રુચિના પ્રકરણ ઉપર અમારે બહુ ચર્ચાઓ ચાલતી. આ લોકો ગુલાબબેન ને એ લોકો સાથે બેસતા ને તો બધા ચર્ચાના બહુ રસિયા ને, રુચિની બહુ ચર્ચાઓ ચાલતી દિવસો. જરૂરિયાતમાંથી ઊભી થયેલી પર્યાય, એનું નામ રુચિ. અને જેને જરૂરિયાત વધારે એને ગરજ પણ વધારે. એટલે રુચિ ગરજ એના ઉપર પાત્રતાનો આંક, પાત્રનો આંક એના ઉપર લાગે કેટલી ગરજ છે. ગરજ ન હોય તો શરત મૂકે, ગરજ ન હોય શરત કરે. ભાઈ શું છે, મારી તબિયત બરાબર ન હોય તો આપણે ન આવી શકીએ, આપણું કામ ન ચાલે. એ તો તબિયત બાજુ જ આપણા પરિણામ ચાલે પછી. હા, ત્યારે અહીં તો અભિપ્રાય પહેલેથી કેળવવાનો છે, ગમે તે સ્થિતિમાં મારે મારું કામ કરવું છે. એક વાર શરીર પડી જાય તો પડી જાય, એમાં શું થઈ ગયું, અનંત શરીર મળ્યા છે, એક વધારાનો, એની શું એટલી બુદ્ધિ દરકાર. અને કામ આત્માને કરવું છે કે શરીરને કરવું છે? ચાલો ચાલો, તમારી તબિયત નરમ થઈ બરાબર છે, શરીરમાં આશક્તિ બી આવી કે ગમે તે જેથી પીડા થઈ ગમે તેથી, પણ કામ કોને કરવું છે, શરીરને કે આત્માને? કામ આત્માને કરવું છે, એમાં વચ્ચે શરીરની વાત શું કરવા લાવે છે? હે, એટલે પછી બીજા સંયોગો ભાઈ આવા સંયોગો થઈ ગયા, પ્રતિકૂળતા આવી, આમ થયું તેમ થયું, એને મારે કામ કરવું છે એ ગમે તે હાલતમાં કરવું છે, એમાં વચ્ચે કોઈ બાનું ન ચાલે, ન જોઈએ તે ન જોઈએ. પોતાના અને પરના લક્ષણને ઓળખીને આ દ્રવ ગુણ પર્યાય મારા છે અને આ પૂતગળના છે, શું ત્યારે ઓળખાણ થાય ત્યારે દ્રવગુણ પર્યાયનું યથાર્થ સમજણ ત્યારે થાય છે, ત્યાં સુધી યથાર્થ સમજણ નથી. ભલે શાસ્ત્ર અનુસાર સાચી સમજણ હોય તો પણ તે યથાર્થ સમજણ નથી. કેમ કે જે ત્રિકાળી સામાન્ય છે એ પડખું જ્ઞાનમાં આવતું નથી. પર્યાયને તો અનુભવ ગોચર છે એટલે પર્યાયને સમજે છે કે ઉત્પાદ વ્યય થાય છે તે પર્યાય છે, પણ સામાન્ય અંગથી અજાણ્યો છે એ જ્યારે પહેલું વહેલું સ્વરૂપ ભાસે છે ત્યારે એને દ્રવગુણ પર્યાયનું સાચું સમજણવાળું જ્ઞાન થયું. પ્રમાણ જ્ઞાન તો અનુભવ વખતે થશે, પણ એ વખતે સમજાણા દ્રવગુણ પર્યાયને બરાબર સમજાણા, એટલે ઓળખાણનો તબક્કો લીધો કે પોતાના અને પરના લક્ષણને ઓળખીને ભાવભાષણમાં પોતાના દ્રવગુણ પર્યાય અને પોતાના અને બાકીનાને પરના એમ જાણે, એમ બરાબર ભેદજ્ઞાન કરતા પ્રજ્ઞા છીણી સાંધની સૂક્ષ્મ રગ જોઈને ચારે બાજુ ફરી વળે છે અને કોઈ જગ્યાએ સાંધ રહેતી નથી, સરખાઈના બે ભાગ થઈ જાય છે. આ વિજ્ઞાનના છેલ્લા તબક્કાનો વિષય લઈએ છે. પ્રજ્ઞાછીણીનો વિષય સમયસારમાં મોક્ષ અધિકારમાં ચાલ્યો છે, બહુ સારો ચાલ્યો છે. અને બેનશ્રીએ વચનામૃતમાં 197 નંબરનો વચનામૃત આ પ્રજ્ઞાછીણી ઉપર આવ્યું છે વચનામૃતમાં. સાંજ એટલે શું? બે ની બોર્ડર એક જગ્યાએ દેખાય એનું નામ સાંજ. પથ્થર ની અંદર નથી હોતી સાંજ, હોય છે લીટી, કાળા પથ્થર હોય પણ સફેદ લીટી હોય, એટલે ત્યાં ત્યાંથી તોડે. એને છીણી મારવી હોય તો ત્યાં મારે, અને દારૂગોળો મૂકવો હોય તો ત્યાં મૂકે, ત્યાં કાણું પાડીને મૂકે, એટલે ત્યાંથી તૂટવું સહેલું છે. કેમ કે સાંધો એ સાંધો ને બાકી બધો વાંધો. હા, આપણે કોઈ ચીજ તૂટી ગઈ હોય લોખંડની લાકડાને એને હાંધો કરે છે કે નહીં, કપડાને હાંધે છે લ્યો ને, પણ એ હાંધો એ હાંધો ને અખંડી અખંડ. અખંડની જે મજબૂતાઈ હોય એ સાંધાની મજબૂતાઈ ન હોય હંમેશા. એમ રાગ ને જ્ઞાન એક થયા છે પણ એની સાંધ છે, અખંડ નથી થયા. બે જુદા રહ્યા છે ને વચ્ચે એક સાંધ ઉભી થઈ છે. એ સાંધ ને જોવે, સાંધ છે એ સૂક્ષ્મ છે. શું સાંધ ની સૂક્ષ્મ રગ, શું લીધું? સાંધ ની સૂક્ષ્મ રગ છે, એને જોવે. ઉપયોગ એટલો સૂક્ષ્મ થાય તો જોવે ને, રુચિ તીવ્ર થઈ હોય તો જ ઉપયોગ સૂક્ષ્મ થાય, ને ઉપયોગ સૂક્ષ્મ થાય તો સાંધ દેખાય, અને સાંધ દેખાય તો ત્યાં પ્રજ્ઞા છીણી જાય ને. સાંધ ન દેખાતી હોય તો પ્રજ્ઞા છીણીનો સવાલ મારવાનો ઊભો થતો નથી. એટલે પાછો બધો આધાર વ્યો જાય છે રુચિ ઉપર. રુચિ વગર કોઈને ભેદ જ્ઞાન કરવામાં રાગ ને જ્ઞાન ની સાંધ દેખાય નહીં તો પ્રજ્ઞા છીણી તો મારવાનો સવાલ ઊભો થતો નથી. એ વાત એમણે 197 માં છેલ્લા પેરેગ્રાફમાં લીધી છે. પ્રજ્ઞા છીણી એટલે જ્ઞાન રૂપી છીણી. વિશિષ્ટ પ્રકારના જ્ઞાનને પ્રજ્ઞા કહે છે. વિશેષ લઈશું.